દયા એટલે દયા એટલે આ આત્મ સમદર્શિત્વ ભાવ. આજનો ચેપ્ટર છે દયા એટલે આત્મ સમદર્શિત્વ ભાવ. સર્વ દુઃખી જીવો પર દયા, સર્વ દુઃખી જીવો પર દયા, તે જ સાચી દયા છે. સર્વ દુઃખી જીવો પર દયા, તે જ સાચી દયા છે. દુઃખી માત્રની દ્રવદયા, ભાવદયા ચિંતવવી, તે સાચી દયા છે. દુઃખી માત્ર જીવ એની દ્રવ્યદયા અને ભાવદયા ચિંતવવી, તે સાચી દયા છે. જીવ દયા એટલે જીવ માત્રની દયા. દયા જીવ માત્રની માતા છે. બધા જીવો તેના સંતાન છે. એટલે કોઈ એક જીવની પણ કઠોરતા, કોઈ એક જીવ પર પણ જો કઠોરતા યા ઉપેક્ષા જો કરવામાં આવે તો દયારૂપી માતાની જ હિંસા છે. એટલે કે જીવ પ્રત્યેની કઠોરતા કરાય કે જીવની ઉપેક્ષા કરી તો જીવ હિંસાનો અનુબંધ પડે છે, જીવ હિંસાના પાપ કર્મથી બંધાય છે. અને એટલે જ કહ્યું કે કોઈ એક જીવની પણ કઠોરતા ઉપેક્ષા એ દયારૂપી માતાની હિંસા છે, અને તે જ જીન આજ્ઞાની પણ હિંસા છે. દયારૂપી માતાની તો હિંસા છે જ, પણ જીન આજ્ઞાની પણ હિંસા છે. કારણ આ જીનેશ્વર ભગવંતોએ આજ્ઞા કરેલી છે, એ આજ્ઞાનો અપલાપ, એ આજ્ઞાની હિંસા સ્વરૂપ થાય છે. જીનેશ્વર ભગવંતની આજ્ઞા, જીનેશ્વર પરમાત્માની આજ્ઞા દયા પાડવાની છે. ભગવાનની આજ્ઞા છે કે સભ્ય જીવાના હંતવ્વા, ભગવાનની આજ્ઞા છે સભ્ય જીવા એટલે કે સર્વ જીવો ન હંતવ્યા, એટલે કે કોઈ પણ જીવને હણવા નહીં, કોઈ પણ જીવને પીડા ન ઉપજાવવી. ખાલી હિંસા કરી મારી નાખવાની વાત નહીં, કોઈ પણ જીવને પીડા ન ઉપજાવવી. માટે દયારૂપી માતાની હિંસામાં જીન આજ્ઞાની હિંસા કહી છે. ગમે તેવા પાપી જીવો હોય, ગમે તેવા પાપી જીવો હોય તો પણ તેના પર ભાવ દયા ચિંતવાની છે. કસાય જેવો ભયંકર કસાય, એના પ્રત્યે પણ ભાવ દયા ચિંતવાની છે. તેના પાપ પ્રત્યે ઘૃણાભાવ જરૂર હોય, કોઈ જીવને મારી નાખતો હોય તો એ જે ભયંકર પાપ કરે છે એ પાપ પ્રત્યે ઘૃણાભાવ જરૂર હોય, પણ પાપી પ્રત્યે ક્યારે પણ કઠોર ભાવ લાવવાનો નથી. પાપી આત્મા પ્રત્યે ક્યારે પણ કઠોર ભાવ લાવવાનો નથી. દ્રઢ પ્રહારી એક સાથે ચાર ચાર બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા, ગૌ હત્યા અને બાળ હત્યા, આ ઘોર ચાર હત્યા કરનારો દ્રઢ પ્રહારી અર્જુન માળી રોજની સાત સાત હત્યા કરનારો, એવા કેટલાય સમજ સુધી સેંકડો આત્માઓને જેને મારી નાખ્યા એવા ઘોર પાપાત્માઓને પણ, એટલે કે દ્રઢ પ્રહારી અને અર્જુન માળી જેવા ઘોર પાપાત્માઓને પણ કરુણાના સાગર દેવાધિદેવ પ્રભુ મહાવીર સ્વામીએ કરુણા ભાવથી દયા ભાવથી ઉગારી લીધા હતા. એના પ્રત્યે પણ તિરસ્કાર ભાવ કે દુર્ભાવ ન કરતા પરમાત્માના આત્માએ એના પ્રત્યે કરુણા ભાવ અને દયા ભાવ કરીને એ આત્માઓને ભવ ભ્રમણથી બચાવી અને સદગતિગામી બનાવ્યા હતા. એ જ સૂચવે છે કે પરમાત્માના હૃદયની અંદર તે જીવના શુદ્ધ સ્વરૂપનું દર્શન હતું. પરમાત્માના હૃદયની અંદર એ હિંસક આત્માઓના હિંસાના પરિણામનો વિચાર ન હતો, પણ એમના શુદ્ધ સ્વરૂપનું દર્શન હતું. જેને પ્રથમ ધર્મની પ્રાપ્તિ થાય, જેના જીવનની અંદર પ્રથમ ભાવ ધર્મનો પ્રારંભ થાય, ભાવ ધર્મની સ્પર્શના થાય, ભાવ ધર્મની પ્રાપ્તિ થાય, તેને સર્વ જીવોના સુખની ચિંતા થાય. એટલે જે પુણ્યાત્માને સર્વ જીવોના સુખની ચિંતા થાય, એટલે સમજવાનું કે ધર્મની પ્રાપ્તિ થઈ ચૂકી છે. સર્વ જીવોનું જેને જ્ઞાન થાય, સર્વ જીવોને જે સમજવા કોશિશ કરે, સર્વ જીવોના ભાવને જે સમજે, અને એટલે એવું જેને જ્ઞાન થાય, જ્ઞાન સ્પર્શે, તેને બધી ક્રિયા દયામય હોય. જ્ઞાન એટલે કે કહેવાય ને કે પદ્મમ નાણમ તવો દયા, પહેલા જ્ઞાન પછી દયા. જ્ઞાન એટલે કે સમજણ, આત્મ તત્વનું સ્વીકાર, આત્મ તત્વનો ભાવન એ થાય, એટલે એ આત્માને આત્મભાવ સ્પર્શે. આત્મભાવ સ્પર્શે એટલે સામેના વ્યક્તિના સુખ અને દુઃખનું સ્પર્શ, સુખ અને દુઃખની અનુભૂતિ આત્મસ્પર્શી બને છે. એટલે સ્પષ્ટ કહ્યું કે જેને પ્રથમ જ્ઞાનની પ્રાપ્તિ થાય, તેને સર્વ જીવોના સુખની ચિંતા કરવી પડે. સર્વ જીવોનું જેને જ્ઞાન થાય, જ્ઞાન સ્પર્શે, તેની બધી ક્રિયા દયામય હોય. દયા એટલે કોઈ પૂછે કે શોર્ટમાં વોટ ઇઝ દયા, દયા એટલે શું? તો કે દયા એટલે બધા જીવોને પોતાના આત્મા સમાન જોવા, એટલું જ નહીં બધા જીવોને પોતાની આત્મા સમાન જાણવા, આવી દયાને સ્વભાવભૂત બનાવવી જોઈએ. એટલે કેવી? આત્મ સમદર્શિત્વ ભાવની દયા, એ જ સાચી દયા છે. દુઃખીના દુઃખનો નાશ, દુઃખી આત્માઓના દુઃખનો નાશ થાવ, દુઃખી આત્માઓના દુઃખ દૂર થાવ, તથા પાપીઓના પાપ દૂર થાવ, પાપનો નાશ થાવ, આવા પાપનો નાશ કરવા રૂપ દયા ધર્મ મનમાં પરિણમવો જોઈએ. કોઈ કારણસર કદાચ જીવનમાં પ્રેક્ટિકલ ન બની શકે એ બને, પણ મનના પરિણામો દયા પરિણામથી વાસિત અને ભાવિત તો થવા જ જોઈએ. અંતરની અંદર એ પરિણામ સ્પર્શેલા હોય તો દુઃખી જીવને જોઈને હૃદય દ્રવ્યા વગર ન રહે. ભગવાનનું શાસન બધાને સહકારી બનાવવા માટે સ્થપાયેલું છે. ભગવાનનું શાસન બધા જીવોને પોતાના જેવા બનાવવા માટે જ સ્થપાયેલું છે. સર્વ જીવો સાથે મૈત્રીભાવ રાખનારું છે. ભગવાનનું શાસન સર્વ જીવો સાથે મૈત્રીભાવ રાખનારું છે. બધી પેઢીઓ તેમાં સમાઈ જાય છે. એટલે કે પરમાત્માથી કરીને આજ સુધીમાં જેટલા પણ એ પરંપરામાં આવેલા પૂજ્યો છે, આત્માઓ છે, એ બધા જ એ મૈત્રીભાવની અંદર સમાઈ જાય છે. પોતાના સ્વાર્થનો વિચાર કરવો તે મોહ છે. પોતાના સ્વાર્થનો વિચાર કરવો તે મોહ છે. મોહ જ કર્મ બંધાવે છે. વધુમાં વધુ કર્મ બંધાવનાર જો કોઈ હોય તો મોહ છે. અને એ મોહ કર્મ તો બંધાવે છે, સંસાર વધારે છે. એટલે સ્વનો વિચાર તે સ્વાર્થનો વિચાર છે, સર્વનો વિચાર તે પરાર્થ ભાવનો વિચાર છે. સર્વના વિચારથી નિર્મોહી બનાય છે, અને સ્વના વિચારથી મોહથી ગ્રસ્ત થવાય છે. આ રીતે દયાનો વાસ્તવિક અર્થ જાણીને, આ રીતે દયાનો વાસ્તવિક અર્થ આત્મ સમદર્શિત ભાવ એ જાણીને મોહ અવસ્થામાંથી નિર્મોહી બનવા માટે, જે આપણો આત્મા અનાદિકાળથી મોહથી ગ્રસિત થઈ ચૂક્યો છે, એમાં આત્માને મોહ અવસ્થામાંથી નિર્મોહી બનાવવા માટે સર્વનો વિચાર, સર્વના હિતની ચિંતા અત્યંત જરૂરી છે, અત્યંત આવશ્યક છે. તો આ રીતે આ ચેપ્ટરમાં ત્રણ હાઇલાઇટ્સ બતાવી છે. પહેલું છે, દયા જીવ માત્રની માતા છે. જેમ કહ્યું છે, પરમાત્માની માતા, જૈના મૈત્રી ભાવ, સાધુ અને સાધુજીની માતા, અષ્ટપ્રવચન માતા અને શ્રાવક અને શ્રાવિકાની માતા એ દયા છે. આમ જો વિચાર કરીએ તો બધાની માતા દયા ભાવ છે, દયા છે. બીજો પોઈન્ટ છે, દયારૂપી માતાની હિંસા. દયારૂપી માતાની હિંસા એટલે કે જીવની હિંસા, તે જીનાજ્ઞાની હિંસા છે. જે જીવની ઉપેક્ષા તે જીનાજ્ઞાની હિંસા છે. અને ત્રીજો પોઈન્ટ બતાવ્યો, દયા એટલે જીવ માત્ર પ્રત્યે આત્મસંદર્શિત ભાવ. દયા એટલે જીવ માત્ર, એક પણ જીવને બાદ બાકી કરી નથી, આત્મસંદર્શિત ભાવની અંદર એક પણ જીવને દૂર રાખ્યા નથી, એની બાદ બાકી કરી નથી. સર્વ જીવ, બધા જીવ એટલે કે 84 લાખ જીવાયુનીમાં જેટલા જીવો છે, અનંત અનંત બધા જીવો, એની દયાનો વિચાર એ વાસ્તવિક દયા છે. તો આ રીતે ત્રણ પોઈન્ટો બતાવ્યા. આપણા જીવનની અંદર આપણે જીવો પ્રત્યે અંતરના શુભ પરિણામો, દયાના પરિણામો લાવીને એક પણ જીવ દુઃખી થાય, આપણે દ્રવી જઈએ અને આપણા હાથે એક પણ જીવને દુઃખી ન કરીએ, દુઃખી ન થવા દઈશું, તો એ દયાના પરિણામ આગળ ધીરે ધીરે વધતા આત્મસંદર્શિત્વ સ્વરૂપે જીવ માત્ર પ્રત્યેના દયાના પરિણામથી ભાવિત થવાશે.